ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરીએ. આપણી આજની ચર્ચાનો વિષય છે ગુજરાતી સાહિત્યના એક મૂળધન્ય વિવેચક વિશ્વનાથ ભટ્ટ અને એમનો ખૂબ જાણીતો નિબંધ નિકષરેખા.
બરાબર, આ નિબંધ એમના 1945માં પ્રગટ થયેલા પુસ્તક જેનું નામ પણ નિકષરેખા જ છે એમાંથી લેવાયો છે, અને પુસ્તકનું નામ પણ આ જ નિબંધ પરથી પડ્યું છે, એ પણ નોંધવા જેવું છે. આજે આપણે મુખ્યત્વે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વિશ્વનાથ ભટ્ટ વિવેચન જેવી પ્રવૃત્તિને કઈ રીતે જુએ છે.
હા, એમનું વિવેચનનું સ્વરૂપ વિશેનું ચિંતન કેવું છે, એમના સિદ્ધાંતો શું છે.
બરાબર, એમને સાહિત્યક વિવેચન વિશેની જે મૂળભૂત દ્રષ્ટિ છે એની આપણે જરા વિસ્તારથી ઊંડાણપૂર્વક વાત કરીશું.
અને શરૂઆત જ આ શીર્ષકથી જ કરીએ તો નિકષરેખા, આ શબ્દ પોતે જ કંઈક અલગ લાગે છે, ખૂબ સૂચક.
ચોક્કસ, ખૂબ કાવ્યાત્મક પણ છે.
હા, ખાલી એક નામ નથી પણ જાણે આખા નિબંધનો એમના વિચારનો સાર એમાં આવી જતો હોય એવું લાગે. આ રૂપક શું છે એને જરા ખોલીએ.
જરૂર. ભટ્ટ સાહેબ છે ને, વિવેચનનું જે હાર્દ છે એને સમજાવવા માટે એક બહુ જ સરસ અને સચોટ કહી શકાય એવું રૂપક વાપરે છે, સોનીનું.
અચ્છા, સોનીનું ઉદાહરણ.
હા, જેમ સોની કોઈ દાગીનાની શુદ્ધતા ચકાસે એનો કસ કાઢે એના માટે એક પથ્થર વાપરે છે, કસોટીનો પથ્થર.
હા, પેલો કાળો પથ્થર જેના પર ઘસીને જુએ.
બરાબર, એ પથ્થરને સંસ્કૃતમાં નિકષ કહેવાય છે.
ઓહ, એટલે નિકષ એટલે કસોટીનો પથ્થર.
હા, અને સોની શું કરે, એ દાગીનાને પથ્થર પર ઘસે એટલે સોનાની એક લીટી, એક રેખા અંકાય. એ રેખા એટલે નિકષ રેખા.
સમજાયું, પણ પછી એ શુદ્ધતા કેવી રીતે નક્કી થાય?
ખાલી રેખા પાડવાથી?
ના ના, એ પછીનો મુદ્દો મહત્વનો છે. સોની પાસે છે ને શુદ્ધ સોનાની અલગ અલગ ટચની, એટલે કે શુદ્ધતાના જુદા જુદા માપની પ્રમાણભૂત નાની લગડીઓ હોય.
હા, હોય છે.
એને શું કહેવાય?
એને ચાસણી કહેવાય.
હવે સોની શું કરે, એ દાગીનાની રેખાની બાજુમાં પેલી ચાસણીઓને પણ ઘસીને રેખાઓ પાડે.
અચ્છા, એટલે સરખામણી કરવા માટે. બરાબર, દાગીનાની રેખા કઈ ચાસણીની રેખા સાથે સૌથી વધુ મળતી આવે છે, એના રંગ ચમક વગેરે પરથી એ દાગીનાનો કસ એટલે કે એની શુદ્ધતા નક્કી થાય.
બરાબર, હવે આ રૂપક વિવેચનને કઈ રીતે લાગુ પડે?
અહીં ભટ્ટ સાહેબ બહુ સરસ રીતે જોડે છે. એ કહે છે કે વિવેચનની પ્રક્રિયામાં જે વિવેચક છે એનો પોતાનું સંવેદનશીલ કેળવાયેલું રસજ્ઞ હૃદય,
જેને સાહિત્યની ભાષામાં સહૃદય કહીએ છીએ તે.
બરાબર, એ સહૃદય જ પેલો નિકષ છે, કસોટીનો પથ્થર.
ઓ, ખૂબ સરસ સરખામણી. તો પછી સાહિત્યકૃતિ?
સાહિત્યકૃતિ એ પેલું સ્તોનું, પેલો દાગીનો
જેની પરખ કરવાની છે,
અને પેલી ચાસણી જે સરખામણી માટે વાપરીએ
એ શું?
એ છે સાહિત્યશાસ્ત્રના જે સ્થાપિત સિદ્ધાંતો છે, કાવ્યતત્વોની સમજ, રસ, અલંકાર, ગુણ, દોષ વગેરેનું જ્ઞાન, અને સાથે સાથે ભૂતકાળની જે ઉત્તમ ક્લાસિકલ કહી શકાય એવી કૃતિઓ છે જે સર્વમાન્ય બની છે, આ બધું મળીને ચાસણી બને.
એટલે વિવેચક જ્યારે કોઈ કૃતિ વાંચે ત્યારે એના હૃદય પર, એના નિકષ પર જે સંવેદનાની રેખાઓ પડે,
હા,
તેની સરખામણી તે આ સાહિત્યિક ચાસણીઓ સાથે મનોમન કરે છે, અને એના આધારે કૃતિનું મૂલ્ય, એનો કસ, એના ગુણદોષ નક્કી કરે છે.
એકદમ સાચું. અને આ આખી પ્રક્રિયા પછી એ જે પોતાનો મત આપે, જે નિરૂપણ કરે, એ જો પાછું રસમય શૈલીમાં હોય, વાંચવું ગમે એવું હોય, તો એ થડું વિવેચન. એટલે જ ભટ્ટ એક સૂત્ર જેવી વ્યાખ્યા આપે છે, સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ, તે વિવેચન.
ખૂબ જ સચોટ અને ઘણું બધું કહી દેતી વ્યાખ્યા. આ રૂપક જ વિવેચનના સ્વભાવ વિશે ઘણું સૂચવી જાય છે.
હા, એ માત્ર વ્યાખ્યા નથી, એ દ્રષ્ટિ છે.
અને એના પરથી જ પેલો જૂનો પ્રશ્ન સામે આવે છે, વિવેચન એ શાસ્ત્ર છે કે કલા? બટ અહીં બહુ સ્પષ્ટ છે.
હા, અને બહુ ભારપૂર્વક કહે છે કે વિવેચન એ શાસ્ત્ર કે વિજ્ઞાન નથી, એ કલા છે. અને અહીંથી જ એમનો મુખ્ય વિચાર શરૂ થાય છે.
શા માટે એ શાસ્ત્ર નથી?
કારણ કે ભટ્ટના મતે વિવેચનનું મૂળ કેન્દ્ર બુદ્ધિ કે તર્ક નથી, એનું મૂળ તત્વ ઉર્મિ છે, સંવેદના છે, ભાવ છે,
લાગણીઓ.
હા, લાગણીઓ, અનુભૂતિ, એ તો ડીએચ લોરેન્સનું વાક્ય પણ ટાંકે છે, ધ ટચસ્ટોન ઇઝ ઇમોશન નોટ રીઝન. કસોટીનો સાચો પથ્થર ભાવના છે, તર્ક નહીં.
અને આપણા ભારતીય કાવ્યશાસ્ત્રમાં પણ આ વાતને સમર્થન મળે છે, ખરું ને?
ચોક્કસપણે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ શું કહ્યું? સચેતસે વાત્ર પ્રમાણમ.
એટલે?
એટલે કે જેનું ચિત્ત સચેત છે, સંસ્કારી છે, કેળવાયેલું છે, એવું હૃદય જ કાવ્ય કે કલાના મૂલ્યાંકનમાં પ્રમાણ ગણાય. એટલે જ તો વિવેચક માટે સહૃદય શબ્દ વપરાયો, જેનું હૃદય સંભાવ રાખી શકે, કલાને ઝીલી શકે.
અને હૃદય એટલે શું? લાગણીઓ, સ્મૃતિઓ, કલ્પના, આ બધાનો સરવાળો.
બરાબર. જ્યારે શાસ્ત્ર કે વિજ્ઞાન કેવું હોય? વસ્તુલક્ષી.
હા, એમાં ચોક્કસ નિયમો હોય, પરિણામ નિશ્ચિત હોય.
જેમ કે પાણીનું સૂત્ર H2O, ગમે ત્યાં ગમે ત્યારે તપાસો, એ જ રહેવાનું. કોયલ કે ગુલાબનું જીવશાસ્ત્રીય વર્ણન પણ નિશ્ચિત હોય. પણ કલા?
કલા તો આત્મલક્ષી ગણાય.
હા, એ હૃદયનો વ્યાપાર છે. એ વ્યક્તિગત અનુભવ પર, સંસ્કાર પર, રુચિ પર આધાર રાખે છે. અને ભટ્ટ એક ખાસ મુદ્દો ઉમેરે છે, સાહચર્યનો નિયમ, લો ઓફ એસોસિએશન.
સાહચર્યનો નિયમ એટલે એક વસ્તુ સાથે આપણા મનમાં બીજી કઈ વસ્તુઓ જોડાયેલી છે એ?
બરાબર. એ જ સાહચર્ય એટલે જોડાણ. કોઈ એક શબ્દ, દ્રશ્ય, ગંધ કે અનુભવ આપણા મનમાં આવે તો એની સાથે જોડાયેલી બીજી યાદો, લાગણીઓ, વિચારો પણ તરત જાગી ઉઠે છે.
જેમ કે વરસાદ શબ્દ સાંભળીએ તો કોઈને આનંદ થાય, કોઈને કંટાળો આવે, કોઈને પોતાના ગામડાનું ઘર યાદ આવે.
બિલકુલ. દરેકના અનુભવો અને સાચર્યો અલગ અલગ. અને એટલે જ એક જ વસ્તુ, પછી એ કોયલનો ટહુકો હોય, ગુલાબનું ફૂલ હોય કે પછી કોઈ કવિતા કે વાર્તા હોય, એ જુદા જુદા માણસો પર જુદી જુદી અસર કરે છે, જુદા જુદા ભાવો જગાડે છે.
અચ્છા, એટલે આ જ કારણ છે કે એક જ સાહિત્ય કૃતિ વિશે અલગ અલગ વિવેચકોના મત અલગ અલગ હોય છે.
હા, કારણ કે દરેક વિવેચક પોતાના આગવા સંસ્કાર, રુચિ, અનુભવ અને સાહચર્યના પોટલા સાથે કૃતિ પાસે જાય છે.
પાશ્ચાત્ય વિવેચક એબ્રકેમ્પી પણ કંઈક આવું જ કહે છે.
શું કહે છે? એ કહે છે કે કલાકૃતિનું સાચું અસ્તિત્વ કાગળ પરની શાહીમાં નથી, એનું અસ્તિત્વ તો વાચકના મનમાં, એના અનુભવમાં છે. એ કૃતિ મારા માટે શું અર્થ ધરાવે છે, વોટ ઇટ મીન્સ ટુ મી, એ મહત્વનું છે.
એટલે જ પેલી કહેવત છે કે જેટલા ભાવકો તેટલા કાવ્યો.
બરાબર. અને જો વિવેચન શાસ્ત્ર હોત
તો પછી બધા વિવેચકો એક જ જેવો મૂલ્યાંકન કરત.
હા, એમાં કોઈ નવીનતા કે વિવિધતા ન રહેત. એ ખાલી નિયમોની ચેકલિસ્ટ બની જાત. આમાં કયો રસ છે, કેટલા ગુણ છે, કયા અલંકાર છે, બસ ખાના ભરો.
અને એમાં કૃતિનો આત્મા, એની જીવંત અસર પકડાત નહીં.
બરાબર. એટલે જ ભટ્ટ કહે છે કે દરેક યુગ પોતાનું નવું વિવેચન માંગે છે, કારણ કે સમય બદલાય, સમાજ બદલાય, લોકોની સંવેદનાઓ, મૂલ્યો, દૃષ્ટિકોણ બદલાય. સૌંદર્ય જેવી વસ્તુને તમે શાસ્ત્રના બંધિયાર ચોકઠામાં ફિટ ન કરી શકો, એ હૃદયગ્રાહ્ય છે.
એટલે વિવેચન એ કલા છે, શાસ્ત્ર નથી. આ વાત એકદમ સ્પષ્ટ થઈ. પણ તમે એમ પણ કહ્યું કે ભટ્ટ આનાથી પણ આગળ જાય છે. એ વિવેચનને માત્ર કલા નહીં પણ સર્જનની પ્રક્રિયાની સમકક્ષ ગણે છે. આ થોડું વધારે નથી લાગતું?
હા, આ એમના વિચારનો એક બીજો અને કદાચ વધુ મહત્વનો અને થોડો ક્રાંતિકારી કહી શકાય એવો મુદ્દો છે. એ માને છે કે વિવેચન એ પોતે પણ એક પ્રકારનું સર્જન છે.
સર્જન કઈ રીતે?
એ કહે છે કે સર્જન અને વિવેચન બંનેની જે મૂળભૂત માનસિક પ્રક્રિયા છે એ સમાન છે. ફરક શેનો છે? માત્ર ઉપાદનનો, એટલે કે વિષય વસ્તુનો.
એ જરા સમજાવો, સર્જક અને વિવેચક બંને શું કરે છે?
જુઓ, સર્જક શું કરે? કવિ કે લેખક એ આ સૃષ્ટિને, એટલે કે આસપાસના જગતને, જીવનના અનુભવોને પોતાના હૃદયમાં ઝીલે છે.
હા,
પછી એના પર વિચારે છે, મનન કરે છે અને પછી પોતાની કલ્પના, પોતાની ભાવના, પોતાની ભાષા શક્તિ વડે એને એક રસમય રૂપ આપીને રજૂ કરે છે.
હા, થઈ સર્જનની પ્રક્રિયા.
બરાબર. હવે વિવેચક શું કરે?
વિવેચકનો વિષય શું?
ભૌતિક જગત નહીં પણ સાહિત્યનું જગત.
એટલે કે કોઈ કવિતા, વાર્તા, નાટક?
હા, કોઈ સાહિત્ય કૃતિ. વિવેચક આ કૃતિને વાંચે છે, અનુભવે છે, એ અનુભવને પોતાના સહૃદયરૂપી નિકષ પર ઝીલે છે, એના પર ચિંતન કરે છે અને પછી એ અનુભવમાંથી એણે જે સત્ય, જે સૌંદર્ય, જે અર્થ તારવ્યો હોય એને પોતાની રસમય શૈલીમાં અભિવ્યક્ત કરે છે.
એટલે એકનો કાચો માલ જગત છે અને બીજાનો કાચો માલ સાહિત્ય જગત, એટલે કે કૃતિ છે.
બરાબર, પણ બંનેમાં પ્રક્રિયા તો પેલી જ રહી, હૃદય દ્વારા અનુભવ અને તેનું રસમય નિરૂપણ.
એટલે પ્રક્રિયાની રીતે સામ્ય છે એમ કહેવા માંગો છો?
હા, મિડલટન મરી નામના પાશ્ચાત્ય વિવેચક પણ આવું જ કંઈક કહે છે કે વિવેચકનું કામ શું, કૃતિએ એના મનમાં જે બૌદ્ધિક અને ભાવનાત્મક છાપ પાડી છે એને ફરીથી વાચકના મનમાં ઊભી કરવી પોતાના શબ્દો દ્વારા.
ઓ, તો આ રીતે જોઈએ તો વિવેચન પણ એક પ્રકારની સાહિત્યિક રચના જ બની જાય.
હા, ભટ્ટને સાહિત્ય વિષયક રસાત્મક વાંગ્મય રચના કહે છે, એટલે કે સાહિત્ય વિશેનું સાહિત્ય જે પોતે પણ રસાત્મક હોય.
તો શું સારા વિવેચકમાં પણ સર્જક જેવા જ ગુણો હોવા જોઈએ, જેમ કે કલ્પના, સંવેદનશીલતા, ભાષા પર પ્રભુત્વ?
ચોક્કસપણે. ભટ્ટ અહીં કશ્મીરી શૈવ દર્શનના અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન ભટ્ટ તોતનો ઉલ્લેખ કરે છે.
ભટ્ટ તોત, એમણે શું કહ્યું છે?
ભટ્ટ તોત કહે છે કે ઉત્તમ કાવ્યના બે મુખ્ય લક્ષણો છે, દર્શન અને વર્ણન.
દર્શન અને વર્ણન એટલે?
દર્શન એટલે કવિની આગવી દૃષ્ટિ, કોઈ સત્ય કે સૌંદર્યનું નવું ઉદ્ઘાટન કરવું, તે અંતરદૃષ્ટિ. અને વર્ણન એટલે એ દર્શનને અભિવ્યક્ત કરવાની શક્તિ, રસાળ, આકર્ષક, કલાત્મક શૈલી.
એટલે કવિ માત્ર જુએ નહીં પણ કંઈક નવું દેખાડે, અને એ દેખાડવાની રીત પણ સુંદર હોય.
બરાબર. હવે ભટ્ટ કહે છે કે આ જ બે કસોટી સારા વિવેચનને પણ લાગુ પડે છે.
અચ્છા, કઈ રીતે?
સારા વિવેચકે પણ માત્ર કૃતિનું પૃથક્કરણ નથી કરવાનું, એણે કૃતિમાંથી કંઈક નવું દર્શન કરાવવાનું છે, કોઈ એવો અર્થ, એવું સૌંદર્ય, એવું રહસ્ય ખોલી આપવાનું છે જે કદાચ સામાન્ય વાચકના ધ્યાનમાં ના આવ્યું હોય.
અને એ પણ પાછી રસાળ શૈલીમાં કહેવાનું.
હા, એ દર્શનને એવી વર્ણન શક્તિથી રજૂ કરવાનું છે કે વાચકને પણ એનો સ્પર્શ થાય, વાચકને પણ આનંદ આવે, વિચાર કરતો થાય. ખાલી શુષ્ક વિશ્લેષણ કે સિદ્ધાંતોની ગોઠવણી પૂરતી નથી.
આ તો વિવેચકની ભૂમિકાને બહુ ઊંચું સ્થાન આપે છે. એ માત્ર માર્ક્સ આપનારો પરીક્ષક નથી રહ્યો.
ના, બિલકુલ નહીં. એ તો માર્ગદર્શક બને છે, દ્રષ્ટા બને છે. ભટ્ટ યાદ અપાવે છે કે રોબર્ટ બ્રાઉનિંગ કવિઓને દૃષ્ટિદાતા, સિયર કહે છે. આપણા વિદ્વાન આનંદશંકર ધુવે પણ ક્રાંતદર્શી શબ્દ વાપર્યો છે, જે આરપાર જોઈ શકે.
તો ભટ્ટ માને છે કે સારો વિવેચક પણ આવો જ દૃષ્ટિદાતા કે ક્રાંતદર્શી હોય છે?
હા, તે આપણને કૃતિને નવી રીતે વધુ ઊંડાણથી જોતા શીખવે છે.
સામાન્ય વાચક અને આવા ક્રાંતદર્શી વિવેચકમાં મુખ્ય ફેર શું?
સામાન્ય વાચક કદાચ કૃતિની સપાટી પર રહી જાય, કથામાં રસ પડે, ભાષા ગમે, પણ સાચો વિવેચક પોતાની સંવેદનશીલતા, પોતાના અભ્યાસ અને પોતાની અંતરદૃષ્ટિથી કૃતિના બંધારણમાં, એની ભાષામાં, એના ભાવજગતમાં, એના વિચારમાં ઊંડો ઉતરે છે
અને એમાંથી કંઈક નવું શોધી લાવે છે.
હા, એ કૃતિનું ગૂઢ સત્ય, સૂક્ષ્મ સૌંદર્ય પારખીને એને એવી રીતે રજૂ કરે કે આપણને થાય, અરે હા, આ તો વિચાર્યું જ નહોતું. એટલે વિવેચકની કિંમત શેના પર છે? એણે કેટલું અભિનવ દર્શન કરાવ્યું અને એની રજૂઆત કેટલી રમણીયતાથી કરી એના પર. એ ખાલી શબ્દોની રમત નથી.
બરાબર. પણ અહીં કેટલાક સ્વાભાવિક વાંધા પણ ઉઠી શકે છે. જેમ કે એક બહુ સામાન્ય દલીલ છે કે સર્જન તો સ્વાયત્ત છે, પોતાની રીતે ટકે છે, જ્યારે વિવેચન એ તો હંમેશા કોઈ કૃતિ પર આધાર રાખે છે, એટલે એ પરાધીન છે.
હા, આ એક મોટો વાંધો ગણાય છે.
અને બીજો વાંધો એવો લેવાય કે વિવેચનમાં નવું શું છે? એ તો કૃતિમાં જે છે એનું જ વર્ણન કરે છે, એમાં કોઈ નવું નિર્માણ નથી. આ વાંધાઓનો ભટ્ટ શું જવાબ આપે છે?
ભટ્ટ આ બંને વાંધાઓનો બહુ વ્યવસ્થિત રીતે સામનો કરે છે. પહેલા પેલી સ્વાયત્તતા વિરુદ્ધ પરાધીનતાની વાત લઈએ.
હા,
ભટ્ટ પૂછે છે, શું સર્જન ખરેખર 100% સ્વાયત્ત છે? શું સર્જક ગમે તે લખી શકે?
ના, એવું તો નથી. એણે પણ વાસ્તવિકતાનું કંઈક તો ધ્યાન રાખવું પડે.
બરોબર. ભટ્ટ કહે છે કે કાલિદાસ જેવા મહાકવિ પણ કોયલને કાળી અને બગલાને ધોળો જ બતાવે. મોગરો સફેદ જ હોય, ગુલાબ લાલ કે ગુલાબી, જો એનાથી સાવ ઉલટું વર્ણન કરે તો?
તો એ અસ્વાભાવિક લાગે, કદાચ હાસ્યાસ્પદ પણ લાગે.
હા, એટલે કહેવાનો મતલબ એ છે કે સર્જન પણ પોતાના વિષય વસ્તુ પૂરતું, એટલે કે વાસ્તવિક જગત પૂરતું, કંઈક અંશે પરાયત્ત જ છે. એણે વાસ્તવિકતાની મર્યાદા સ્વીકારવી પડે છે.
અચ્છા, એટલે સર્જન અને વિવેચન બંને પોતપોતાના વિષય પૂરતા આધારિત છે?
હા, એક જગત પર, બીજું કૃતિ પર, બંને પોતાના વિષયને વફાદાર રહેવાનું છે. પણ એ વિષયનું નિરૂપણ કરવામાં, એના સૌંદર્યને પ્રગટ કરવામાં બંને સ્વાયત્ત છે. બંને પોતાની રીતે દર્શન અને વર્ણન કરે છે.
એટલે માત્ર પરાધીનતાના મુદ્દે વિવેચનને ઉતરતું ગણવું યોગ્ય નથી.
બરાબર. બંનેની કિંમત એ છે કે એ વાસ્તવિકતાની મર્યાદામાં રહીને પણ કેટલું નવું દર્શન કરાવે છે અને કેટલો કલાત્મક આનંદ આપે છે.
સમજાયો. હવે પેલી બીજી દલીલ પર આવીએ કે વિવેચનમાં નવું સર્જન નથી, એ માત્ર વર્ણન છે. આ થોડી વધુ પેચીદી લાગે છે.
હા, પણ ભટ્ટ એનો પણ જવાબ આપે છે. એ કહે છે, ચાલો માની લઈએ કે વિવેચન એ કૃતિનું વર્ણન છે. તો શું થયું? શું વર્ણન કલા ન હોઈ શકે? શું સાવ નવું, કાલ્પનિક ઘડવું એ જ કલા છે? અહીં એ ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ મહત્વના અલંકારનો સહારો લે છે, સ્વભાવોક્તિ.
સ્વભાવોક્તિ એ શું છે?
સ્વભાવ પ્લસ ઉક્તિ એટલે કોઈપણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પરિસ્થિતિનું એના સાચા વાસ્તવિક સ્વભાવ પ્રમાણે યથાર્થ રીતે વર્ણન કરવું, જેવું છે તેવું જ કહેવું.
પણ એમાં કલા ક્યાં આવી? એ તો ખાલી રિપોર્ટિંગ જેવું ન થયું.
ના, ત્યાં જ વાત છે. આચાર્ય દંડીએ કહ્યું છે કે સ્વભાવોક્તિ અલંકાર ત્યારે જ બને જ્યારે એ વર્ણન ચારુતાપૂર્વક થયું હોય.
ચારુતાપૂર્વક એટલે?
એટલે સુંદર રીતે, રસ પડે એ રીતે, આકર્ષક રીતે. એટલે ભટ્ટ કહે છે કે સારું વિવેચન શું છે? એ સાહિત્યકૃતિ વિશેનું સ્વભાવોક્તિ કાવ્ય છે. એ કૃતિના સ્વભાવનું, એના ગુણધર્મોનું યથાર્થ પણ રસમય નિરૂપણ છે.
શું સ્વભાવોક્તિના પણ પ્રકાર હોય, શુષ્ક અને રસિક?
હા, પણ ભટ્ટ એ ભેદ પાડે છે. શાસ્ત્રીય વર્ણન પણ યથાર્થ હોય, પણ એ શુષ્ક, નીરસ હોઈ શકે. જેમ કે કોઈ વનસ્પતિ શાસ્ત્રી ઝાડનું વર્ણન કરે, એ સંસ્કૃત ઉદાહરણ આપે છે, શુષ્કો વૃક્ષસ્તિષ્ઠત્યગ્રે.
એટલે
એક સૂકું ઝાડ સામે ઊભું છે. આ એક હકીકત છે, પણ એમાં કોઈ રસ નથી, કલા નથી. આ થઈ શુષ્ક સ્વભાવોક્તિ.
અને રસિક સ્વભાવોક્તિ
એનું ઉદાહરણ આપે છે, વિલસતી તરુરીહ રસાલ સમીપે, એટલે કે અહીં નજીકમાં આંબાનું વૃક્ષ શોભી રહ્યું છે અથવા વિલસી રહ્યું છે. અહીં પેલો વિલસતી શબ્દ છે ને, એ જ વર્ણનમાં જીવ પૂરે છે, સૌંદર્યનો ભાવ જગાડે છે.
બરાબર. તો સારું વિવેચન પેલી રસિક સ્વભાવોક્તિ જેવું હોવું જોઈએ.
હા, એ કૃતિનું વર્ણન ભલે કરતું હોય, પણ એ એવી રીતે કરે કે એમાં રસ જળવાય, ભાવ જાગે.
એટલે મુદ્દો માત્ર શું કહેવાય છે એ નથી, પણ કેવી રીતે કહેવાય છે એનો છે.
બરાબર. અને અહીં બટ્ટ નમી સાધુ નામના એક જૂના આચાર્યને ટાંકે છે. નમી સાધુ કહે છે કે સ્વભાવોક્તિ પણ અનુભવજનન કરાવી શકે છે.
અનુભવજનન એટલે શું?
એટલે અનુભવને જન્મ આપવો. વિવેચકને કૃતિ વાંચીને જેવો અનુભવ થયો હોય, જેવો ભાવ જાગ્યો હોય, એવો જ કે એના જેવો જ અનુભવ એ પોતાના વર્ણન દ્વારા વાચકના મનમાં પણ જગાડી શકે.
ઓ, એટલે કે અનુભવનું સંક્રમણ.
હા, અને આ અનુભવનું સંક્રમણ એ જ તો કલાનું, સર્જનનું મુખ્ય કામ છે. જો વિવેચન વાચકમાં કૃતિ પ્રત્યેનો સાચો ભાવ, સાચો સૌંદર્ય બોધ જગાડી શકે, તો એ સર્જનાત્મક કાર્ય જ કહેવાય. એ ખાલી વર્ણન નથી રહેતું.
આના માટે ભટ્ટ કોઈ વિવેચકોના ઉદાહરણ આપે છે જે આવો કરી શક્યા હોય?
હા, ચોક્કસ. એ અંગ્રેજીમાં વિલિયમ હેઝલેટ અને ગુજરાતીમાં નવલરામ પંડ્યાનું નામ લે છે.
એમના વિશે શું કહે છે?
એ કહે છે કે હેઝલેટ કદાચ બહુ તટસ્થ ન હોય, પક્ષપાતી હોય, પણ એ જેના વિશે લખે છે એના પ્રત્યે એમના લખાણમાં એટલો બધો ઉત્સાહ, એટલો ઊંડો રસ અને ઉલ્લાસ હોય છે કે વાચક પણ એમાં ખેંચાય છે, એ ભાવ અનુભવે છે.
અને નવલરામ વિશે?
એ જ રીતે નવલરામની શૈલીની જે રમણીયતા છે એ પણ એમના વિષય પ્રત્યેના ઊંડા રસ અને એને રજૂ કરવાના ઉમળકામાંથી આવે છે. એમનું વિવેચન વાંચીને આપણને પણ એ કૃતિઓ વાંચવાનું મન થાય, એને માણવાની ઈચ્છા થાય. આ જ તો અનુભવજનન છે.
અને હજુ એક સરસ દૃષ્ટાંત પણ વાપરે છે ને ચિત્રકળામાંથી.
હા, વ્યક્તિચિત્રનું, પોર્ટ્રેટનું. ચિત્રકાર જ્યારે કોઈનું પોર્ટ્રેટ બનાવે ત્યારે એ મૂળ વ્યક્તિને વફાદાર રહે છે. એ કંઈ પોતાની મરજીથી એના નાક નકશા નથી બદલી નાખતો.
સાચી વાત.
છતાં સારા પોર્ટ્રેટને આપણે શું કહીએ છીએ? કલાકૃતિ.
અને ચિત્રકારને કલાકાર
કેમ? કારણ કે સારો ચિત્રકાર ખાલી ફોટોકોપી નથી કરતો. એ વ્યક્તિના ચહેરા પરના ભાવ, એના વ્યક્તિત્વનું સત્વ, એની આંતરિક છબી, જાણે એની જીવંત પ્રતિમા પકડીને કેનવાસ પર ઉતારે છે.
એટલે એ જ રીતે સારો વિવેચક પણ મૂળ કૃતિને વફાદાર રહીને એનું ઉપર છેલ્લું વર્ણન નથી કરતો.
પણ એ કૃતિના આત્માને, એના આંતરિક સત્વને, એના ઊંડા રહસ્યને, એના જીવંત સૌંદર્યને પકડીને વાચક સામે એના સાચા સ્વરૂપમાં ખડું કરે છે.
બરાબર સમજાયું.
એટલે ભટ્ટનો છેલ્લો નિષ્કર્ષ એ છે કે પેલી સ્વાયત્તતા પરાધીનતાની કે નવનિર્માણના અભાવની દલીલો વિવેચનને કલાના કે સર્જનના દરજ્જામાંથી બાકાત કરવા માટે પૂરતી નથી. જો વિવેચક કૃતિના હાર્દને પામીને પોતાના પર પડેલી છાપને એવી સચોટ, સંવેદનશીલ અને સમર્થ શૈલીમાં રજૂ કરી શકે કે વાચકના હૃદય પર પણ એવી જ અસર થાય, તો એ કાર્ય સર્જનાત્મક જ છે.
અને એ કરનાર વિવેચક પણ એક રીતે સર્જક, કલાકાર કે કવિ જ છે.
હા, એમ કહી શકાય.
તો આટલી સરસ અને ઊંડાણભરી ચર્ચા પછી આનો સાર શું કાઢવો? વિશ્વનાથ ભટ્ટના નિબંધ નિકષરેખા દ્વારા આપણે વિવેચનને છેવટે કઈ રીતે જોવું જોઈએ? એનું મહત્વ શું?
ભટ્ટ પોતે જ નિબંધના અંતમાં થોડા દુઃખ સાથે નોંધે છે કે આપણા સાહિત્યિક વાતાવરણમાં વિવેચનને હંમેશા ઓછું આંકવામાં આવ્યું છે.
હા, જાણે બીજા સાહિત્ય પ્રકારો કરતાં ઉતરતું હોય.
બરાબર. જાણે એ સાવકી માનું સંતાન હોય, અંત્યજ હોય, હંમેશા હાશિયામાં રહ્યું હોય, એમનો આ નિકષરેખાવાળો રૂપક અને આખી ચર્ચા એ વિવેચનના સાચા સ્વરૂપને, એટલે કે કલા તરીકે, એક સર્જનાત્મક પ્રવૃત્તિ તરીકે સમજવામાં અને એને એનું યોગ્ય સ્થાન અપાવવામાં મદદ કરે છે.
અને આ પ્રકારના વિવેચનનું ખરું મૂલ્ય શેમાં રહેલું છે, એ શું આપે છે?
એનું મૂલ્ય ખાલી માહિતી આપવામાં કે નિયમો શીખવવામાં નથી. એનું સાચું મૂલ્ય બે વસ્તુમાં છે. એક, કૃતિનું સાચું, ઊંડાણવાળું, સૂક્ષ્મ અને બની શકે તો કંઈક નવું દર્શન કરાવવામાં.
અને બીજું?
એ દર્શનને એવી રસાળ, આકર્ષક, કલાત્મક વર્ણન શૈલીમાં રજૂ કરવામાં કે વાચકને ખાલી બૌદ્ધિક સમજણ ન મળે પણ સાથે સાથે સૌંદર્યનો, આનંદનો, ભાવનો અનુભવ પણ થાય.
એટલે સારું વિવેચન શુષ્ક જ્ઞાન નથી પણ જીવંત અનુભૂતિ છે.
બરાબર. એ કૃતિ અને વાચક વચ્ચે પુલ બને છે અને ક્યારેક તો એ પોતે પણ એક સ્વતંત્ર, આસ્વાદ્ય સાહિત્ય રચના પણ બની રહે છે.
ખૂબ જ સરસ. તો આજે આપણે વિશ્વનાથ ભટ્ટના આ ક્લાસિક નિબંધ નિકષરેખાને આધારે વિવેચનના સ્વરૂપ, એની પ્રક્રિયા અને એના મહત્વ વિશે ઘણી ઊંડી વાત કરી. આપણે જોયું કે કેવી રીતે પેલું સોનીનું નિકષરેખાનું રૂપક આખી પ્રક્રિયાને સમજાવે છે, શા માટે ભટ્ટ એને શાસ્ત્ર નહીં પણ કલા ગણે છે અને ત્યાંથી આગળ વધીને એને સર્જનની કક્ષાએ મૂકે છે.
હા, અને એ પણ સમજ્યા કે સારા વિવેચન માટે પેલું દર્શન એટલે કે નવી દ્રષ્ટિ અને વર્ણન એટલે કે રસમય અભિવ્યક્તિ, આ બંને કેટલા જરૂરી છે.
બરાબર.
અને અંતે ભટ્ટે જે મુદ્દો ઉઠાવ્યો હતો એ ફરીથી વિચારવા જેવો છે. એમણે 1945માં લખ્યું કે વિવેચનને યોગ્ય માન નથી મળ્યો. આજે આટલા દાયકાઓ પછી પણ શું પરિસ્થિતિ બદલાઈ છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
શું આજે આપણે ખરેખર સાહિત્ય કૃતિઓની સમજ અને મૂલ્યાંકનમાં સારા, ગુણવત્તાયુક્ત વિવેચનની ભૂમિકાને પૂરતું મહત્વ આપીએ છીએ કે પછી આપણે વિવેચક પાસેથી ખાલી માહિતી કે ચુકાદાની જ અપેક્ષા રાખીએ છીએ?
કે પછી કૃતિના સૌંદર્યનું નવું દર્શન અને એની કલાત્મક રજૂઆતની પણ અપેક્ષા રાખીએ છીએ?
હા, આ એક એવો મુદ્દો છે જેના પર સાહિત્યના અભ્યાસીઓ, રસિકો સૌ વિચારી શકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.